प्रवचन नंबर 305 तारीख 6/5/91 50 मिनिट समयसार गाथा 31।
कोई भी प्रतिष्ठा मंडप में चप्पल जूते पहनकर ना बैठें।
દીક્ષાંગીકાર કર્યા પછી પણ જે ઉત્પાદ વેચી સહિત આ છતાં પણ જે ઉત્પાદ વેચી રહી તેઓ ધ્રુવ પરમાત્માનું તેઓ શ્રીએ ધ્યાન કર્યું એમ પરમાત્મા પ્રકાશમાં ગાથા છે। તીર્થંકર પરમાત્મા સાધક અવસ્થામાં જયારે હતા પરમાત્મા થવા પહેલા દીક્ષાંગીકાર કરી ત્યારે તેઓ શ્રીએ ઉત્પાદ વેચી સહિત વ્યવહાર નહીં આત્મા હોવા છતાં જે શુદ્ધાત્મા ધ્રુવ પરમાત્મા ઉત્પાદ વેચી રહી છે એવા ધ્રુવ પરમાત્માનું તેઓ શ્રીએ ધ્યાન કર્યું। ધ્યાનમાં લીન થતાં ક્ષપક્ષણી આવી અને અરિહન દશા પ્રગટ થઈ। અરિહન દશા પ્રગટ થયા પછી થોડા કાળમાં તેમને અશરીરી દશા પ્રગટ થઈ। સિદ્ધ અવસ્થા સિદ્ધ પરમાત્મા થયા, સાધક થયા, અરિહંત થયા અને આખરમાં સિદ્ધ પરમાત્મા થઈ ગયા। તો દેવશ્રીએ જે પોતાના ઉપયોગમાં ઉપયોગ છે એવા આત્માની સ્થાપના કરી એ સ્થાપના કરતા સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે। એ અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવના નિમિત્તે અત્યારે આપણા ઉપયોગમાં શુદ્ધાત્માને બિરાજમાન કરવાના છે। વેદી પ્રતિષ્ઠા એક બહારમાં છે અને એક અહીંયા છે। ઉપયોગમાં ઉપયોગ છે એટલે જ્ઞાનમાં જ્ઞાયક છે એવા ભેદથી જાણી અભેદનો અનુભવ કરતા તેને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે, તેને ભગવાનને પોતાના જ્ઞાનમાં બિરાજમાન કર્યા અને બિરાજમાન તથા મિથ્યાત્વાદી વિભાવ ભાવનો અભાવ થયો, ક્રમે સર્વથા અભાવથી પરમાત્મા થવાય છે। એમાં સમયસાર ભારતનો ભગવાન અદ્વિતીય ચક્ષુ આંધળાની આંખ એવા પરમાગમ સમયસાર શાસ્ત્ર એનું અત્યારે આપણે સ્વાધ્યાય કરવાનો છે. એમાં ગાથા નંબર 31 છે. આજે સ્વાધ્યાયમાં 31 ગાથાનો જન્મ શા કારણે થયો કે અનાદિકાળથી જીવ પોતાના સ્વભાવને ભૂલીને નિશ્ચયી સ્તુતિ છોડીને તીર્થંકર ભગવાનના દેહને જાણીને એ દેહની સ્તુતિ કરતા જાણે તીર્થંકર ભગવાનની સ્તુતિ થઈ ગઈ એમ એને એક ભ્રાંતિ થઈ હતી. એમ કે જે દેહ છે એ દેહથી તો તીર્થંકર ભગવાન ભિન્ન છે, દેહની સ્તુતિ માત્રથી નિશ્ચય સ્તુતિ થઈ શકતી નથી. અને વ્યવહાર સ્તુતિના પરિણામ પ્રગટ થાય એ કઈ વિદ્રાગી પરિણામ નથી, એ તો શુભ ભાવ છે. અજ્ઞાનીને પણ એવો ભક્તિનો ભાવ આવે, સાધકને પણ ભક્તિનો ભાવ આવે કરો. પણ અહીંયા અજ્ઞાની જેવ એમ કહે છે કે અમે તો દેહ છે તે જ આત્મા છે, દેહથી જુદો કોઈ આત્મા અમે જાણતા નથી. એટલે દેહની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ તીર્થંકરની કેવળીની સ્તુતિ થઈ ગઈ એમ માનીને ક્યાં અટકી ગયેલો છે. વ્યવહાર સ્તુતિ છોડીને કુદેવ કુપુરુષ આત્મા જતો નથી, અને વ્યવહાર સ્તુતિ છોડીને નિશ્ચય સ્તુતિમાં આવતો નથી એવા જીવને અહીંયા લીધો છે. કેવા જીવને લીધો છે એને એટલો તો આંકડો નિમિત્તનો પડી ગયો છે કે સર્વજ્ઞ ભગવાન સિવાય આ મસ્તક ક્યાંય નમે નહીં. એટલે દેવગુરુ શાસ્ત્રનું બહુમાન, ભક્તિ, પૂજા એ ભાવો એને અજ્ઞાની જીવને પણ આવે છે. એને એટલું તો છોડ્યું કે ખોટા દેવગુરુ શાસ્ત્ર એનો તો એને વિવેક થઈ ગયો કે એ તો નમન કરવા યોગ પણ નથી. પ્રભુભાઈ એટલો તો આંકડો નિમિત્તનો પડી ગયો. સાચા દેવગુરુ શાસ્ત્રમાં સમીપમાં આવી તીર્થંકર ભગવાનની સ્તુતિ કરે છે. સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજતા હોય તો એની સ્તુતિ કરે, સાક્ષાત ન હોય તો પ્રતિમાની સ્તુતિ પણ કરે. કોઈ પ્રતિમા એટલે પહેલા પૂરું કાળી અવસ્થા હોય તો કાળી પ્રતિમા નિમનાથ ભગવાનની બનાવે, એવી રીતે પૂર્વે સફેદ શરીરે પૂછે એવી પ્રતિમા બનાવે તો કહે છે કે એ દેહની સ્તુતિ એ તીર્થંકરને કેવળીની સ્તુતિ નથી. દેહથી ભિન્ન પરમાત્મા અંદર બિરાજમાન છે. ઉદય કુગુર શાસ્ત્રને કાઢી નાખ્યા, નિશ્ચય સુધી પહોંચ્યો નહીં, અને વચમાં આ દેહને જાણીને હું સ્તુતિ કરું છું એમાં સંતોષ પામી જાય છે. એવો સંતોષ પામેલો જીવ પણ સ્વભાવને પ્રાપ્ત થતો નથી. એવા જીવને હવે અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે કે સાંભળ, તું વ્યવહાર સ્તુતિ સુધી આવ્યો છો પણ એમાં સાધેની સિદ્ધિ થતી, કેમ કે દેહ છે તે જીવ નથી. એવા વ્યવહારનીના વચનને વળગીને દેહ છે તે જીવ છે એવા વ્યવહારનીના વચનને વળગીને દેહને જ તું જીવ આત્મા માની રહ્યો છો એ તારી ભૂલ છે. દેહથી ભગવાન આત્મા ભિન્ન છે, ત્રણેય કાળ ભિન્ન છે. એવા નિજ શુદ્ધ આત્માની ભક્તિ તેને નિશ્ચય સ્તુતિ કહેવામાં આવે છે. અને નિશ્ચય સ્તુતિ થયા પછી પૂર્ણાનંદની પ્રાપ્તિ ન થાય તો એને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો સ્તુતિનો પૂજનનો ભાવ ધ્યેય બુદ્ધિ આવે છે. ઉપાધેય બુદ્ધિ આવતો પેલા, ઉપાધેય બુદ્ધિ આવતો તો ભાવ શુભ રાગ, પછી શુભ રાગ પરમાત્મા ન થાય, પૂર્ણ વિતરાગ દશા ન થાય, યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી સાધકને સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો એવો શુભ રાગ હે બુદ્ધિ આવે છે. એને મોક્ષનો માર્ગ જાણતા નથી, માનતા નથી. એક આત્માના આરાધના સિવાય એ બધું અનાચાર છે એમ સાધક જાણે છે, અને શુભ ભાવ આવ્યા વિના પણ રહેતો નથી, ને એમાં ઉપાધિ બુદ્ધિ પણ થતી નથી, એમાં કર્તા બુદ્ધિ પણ થતી નથી, અને ખરેખર એમાં જ્ઞાતા બુદ્ધિ પણ થતી નથી, એવી એક સાધકની દશા પ્રગટ થાય છે. એમાં 31 ગાથા અપૂર્વ છે. અપૂર્વ એટલા માટે છે કે આ સમ્યક દર્શનની ગાથા છે. સમ્યક દર્શન કેમ પ્રગટ થાય અને મિથ્યાત્વ કેમ જાય એની આ ગાથા છે, શરૂઆત છે. પછી 32 અને 33 ગાથા તો ચારિત્રની ઉપશમ શ્રેણીની, ક્ષપક શ્રેણીની છે, પણ સમ્યક દર્શન વિના ચારિત્ર 3 કાળમાં હોઈ શકે નહીં. ધનસોનું મૂલો ધમો, ધર્મનું મૂળ તો સમ્યક દર્શન છે, અને સાક્ષાત મોક્ષનું કારણ તો ચારિત્ર ખલ્લો ધમો. ચારિત્ર એટલે સ્વરૂપમાં રમવું, લીનતવું, ટકવું, એને ભગવાન ચારિત્ર કહે છે. બાકી ચારિત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી શુભ ભાવ આવે વ્યવહાર ચારિત્ર, એને ચારિત્રનો મોળ અને મેલ પણ એ જ્ઞાનીઓ જાણે છે. એવા અપૂર્વ સમ્યક દર્શન કેમ થાય એની આમાં 31 ગાથામાં વિધિ બતાવે છે. ભેદ જ્ઞાનની આ ગાથા છે. જ્ઞેયથી ભિન્ન જ્ઞાયક પરમાત્મા અંદર બિરાજમાન છે. જ્ઞેયના 3 પ્રકાર સર્વજ્ઞ ભગવાનની વાણીમાં સાક્ષાત આવ્યું. મુકુંદાચાર્ય ભગવાન સ્વદેહે શ્રીમંદર ભગવાનની યાત્રા કરવા પધાર્યા હતા. કોઈ એ ટાઈમે અહીંયા તીર્થંકર નહોતા, શિવળી પણ નહોતા, ત્યારે એને વિરહ લાગ્યો અને કોઈ યોગાનુયોગ એવો બનાવ બન્યો. આ પવિત્રતા પણ પૂરી અને એનું પુન પણ પૂરું કે ત્યાં જઈ શકા, બધા ઈચ્છે તો જઈ શકે નહીં કાંઈ કોઈ, એટલે 8 દિવસ રહ્યા. સાક્ષાત વાણી સાંભળી અને શુદ્ધ કેવળીઓની સાથે ઘણી ચર્ચાઓ કર્યા પછી સમ્યક દર્શનને જ્ઞાન જે ચારિત્ર તો હતું, ચારિત્ર બંધ હતા, એ નિત્ય આનંદનું ભોજન કરનારા હતા, પણ વિશેષ સ્પષ્ટતા માટે ત્યાં પધાર્યા હતા. ત્યાંથી આવી અને આ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપાહુ, 85 ગાય આદિ શાસ્ત્રોની રચના કરી તાલપત્ર ઉપર. એમાં 31 ગાથાનો સ્વાધ્યાય આપણે આજે કરવાનો છે. શા માટે? પ્રતિષ્ઠા કરવાની છે, પોતાના પોતાના ઉપયોગમાં પ્રતિષ્ઠિત રહેલો છે, પણ સદુપયોગમાં પ્રતિષ્ઠિત થાય એની આ વિધિ છે. ઉપયોગમાં તો જણાઈ ગયો છે બધાને, બાળગોપાલ ભગવાન આત્મા, રાગમાં તો છે જ નહીં આત્મા, શુભ રાગમાં આત્મા રહેલો નથી, રાગમાં આત્મા જણાતો નથી, રાગથી આત્મા જણાતો નથી, કેમ કે રાગ જળ અચેતન છે, પણ એક ઉપયોગનો અંશ છે પ્રગટ, જેને સૂત્રજીમાં કહ્યું ઉપયોગો લક્ષણમ. લક્ષણ શા માટે કહ્યું કે લક્ષ એમાં જણાઈ રહ્યું છે, લક્ષ જણાય છે જેમાં, એ પરિણામને લક્ષણ કહેવાય. જે પરિણામમાં લક્ષ આત્માન જણાય એ લક્ષણ આત્માનું નથી. કશાયની મંદતા ગમે એટલી કરતા બુદ્ધિએ કરે, પણ એમાં આત્મા પ્રત્યક્ષ પણ અનુભવાતો નથી અને પરોક્ષ અનુભૂતિ પણ એમાં નથી, એટલે એ તો આત્માનું લક્ષણ જ નથી. પણ આત્માનું એક લક્ષણ કાળમાં પ્રગટ છે અને ઉપયોગ સમયે સમયે પ્રગટ થાય છે. એ ઉપયોગમાં ઉપયોગ છે અને એ ઉપયોગ લક્ષણ શા માટે છે કે જેમાં લક્ષ જણાયું છે, અનુભવમાં આવી ગયો છે. આત્મા બાળગોપાલ પ્રભુને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એટલી ઉપયોગને લક્ષણ કહ્યું અને એ ઉપયોગમાં આત્મા જણાય છે અને રાગાદી મને જણાતા નથી એવો સવિકલ્પ ભેદ જ્ઞાનનો વિચાર કરીને નિર્ણય કરે છે તો એ ઉપયોગમાં પરોક્ષ અનુભવ થઈ જાય છે અને પછી જે પરોક્ષ અનુભવ થયો તે અલ્પકાળમાં એને પ્રત્યક્ષ થઈ જાય છે. વધારે વધારે 6 મહિના લાભો થાય જાય પણ ઉપયોગમાં આત્મા છે એમ લે. રાગમાં કર્મમાં શરીરમાં સંયોગમાં લક્ષ્મીમાં કોઈ તારો આત્મા નથી. તારે આત્મા શોધવો હોય તો વર્તમાન વર્તતા ઉપયોગમાં એ આત્મા બિરાજમાન છે. કેમ કે એ આત્માનું લક્ષણ છે. લક્ષ અને લક્ષણ લક્ષણચિત અભેદ હોવા છતાં લક્ષ અને લક્ષણનો ભેદ પાડીને વ્યવહારી જનને સમજાવવામાં આવે છે. બીજો તો કોઈ ઉપાય નથી. એ ઉપયોગમાં આ જાણનારો જ જણાય છે મને જ્ઞાનમાં. મારા જ્ઞાનમાં વર્તમાન વર્તા જ્ઞાનમાં ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં કોઈ રાગાદી કર્મ કે નો કર્મ નથી એમ જાણીને એ ઉપયોગમાં પેલા એનો નિર્ણય થાય છે કે જાણનાર જ જણાય છે. રાગનો કરનાર નહીં ને રાગનો જાણનાર પણ હું નહીં. એવા ઉપયોગને માનસિક જ્ઞાનમાં પ્રથમ એક વ્યવહાર શ્રદ્ધા પ્રગટ થાય છે. એ વ્યવહાર શ્રદ્ધા કોઈ અપૂરો છે અને એ પછી એનો પક્ષ આવી જાય છે. પછી પક્ષ આવે છે પછી લક્ષ ક્યાં વયું જાય છે. પેલા વિકલ્પાત્મક પક્ષ હતો અને ઉપયોગ પણ એમાં લક્ષ કરતો હતો અને પછી જેમાં પક્ષ આવ્યો રૂચિ થઈ આત્માની એમાં ઉપયોગ લાગી જાય છે અને સદુપયોગ થઈ અનુભૂતિ થાય છે ત્યારે એમાં ભગવાન આત્માની પ્રતિષ્ઠા થઈ એમ કહેવામાં આવે છે. એવી આ ગાથા છે સંભેદ દર્શનની. જો ઇન્દ્રિય જીણીતા પ્રાણ સહાવ અધિયમ મુનતિ આદમ તમ ખલુ દીદી દિયમ તે ભણતી ભણંતી જે નિચ્છિદા સાહુ. ગાથા બોલો. અપૂર્વ ગાથા છે. જ્ઞેયને જીતવાની ગાથા છે. જ્ઞેયના 3 પ્રકાર છે. જે એટલે જે કોઈ જીવ ઇન્દ્રિયોને ઇન્દ્રિયો બહુવચન છે. ઇન્દ્રિયોના 3 પ્રકાર દ્રવ્ય ઇન્દ્રિય જળ ભાવ ઇન્દ્રિય જળ અને ભાવ ઇન્દ્રિયના વિષયો પણ પર એક એક શબ્દની કિંમત
છે.
જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ આત્મા છે એના ઉલમન વડે, જ્ઞાન સ્વભાવ વડે, એટલે જ્ઞાન સ્વભાવ આત્મા એના ઉલમન વડે અન્ય દ્રવ્યથી અધિક, અન્ય દ્રવ્ય એનાથી જુદો, અધિક નામ જુદો, એવા પોતાના આત્માને જાણે છે. જાણે છે એટલે અનુભવે છે, જાણે છે એટલે ઇન્દ્રિય જ્ઞાનથી જાણે એનું નામ જાણવું નહીં, ધારણામાં રાખીને જાણે છે એનું નામ જાણવું નથી. એ તો અનંતવાર આવી સ્થિતિ તો એને કરી પણ સાક્ષાત અંતર્સન્મુખ થઈને આત્માને જાણે છે એટલે અનુભવે છે. એને એવા જીવને જે નિશ્ચયનીયમાં સ્થિત સાધુઓ છે, સંતો છે, ભાવલિંગી સંતો, આનંદના ભોજન કરનારા, છઠ્ઠા સાતમા ગુણસ્થાને જીવનારા એવા સાધુઓ છે, તેઓ એમ આવા સાધુઓ છે તેઓ ખરેખર તેને જીતીને કહે છે કેને કે જે ઇન્દ્રિયોથી અધિક પોતાના શુદ્ધ આત્માને અંતરસન્મુખ થઈને બહિર્મુખ જ્ઞાનને પણ અંતરસન્મુખ થઈને જીતે છે. બહિર્મુખ વર્તતું ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે એટલે જીતવાનો પાઠ આવ્યો છે. તને જ્ઞાનની ભ્રાંતિ થઈ ગઈ છે. સંતોને ખબર છે કે શાસ્ત્ર જ્ઞાન ન ઉગાડ ને શું જ્ઞાન માની રહ્યો છું પ્રભુ, એ જ્ઞાન નથી બાપુ. એ જ્ઞેય છે, એ પર જ્ઞેય છે, એ શુદ્ધ ગુણ પણ નથી અને શુદ્ધ જ્ઞેય પણ નથી પ્રભુ. સાંભળો વાત, કે જે નિશ્ચયની માં સ્થિત સાધુઓ છે, અંતર્મુખ દશા જેને પ્રગટ થઈ ગઈ છે, તેઓ આવા જીવને જે ભાવવિનીથી ભિન્ન પડીને, રાગથી ભિન્ન ને ભાવવિનીથી ભિન્ન એટલે ભાવકર્મના બે ભેદ, ભાવકર્મના કર્મચેતનાના બે ભેદ છે. ભાવ ઇન્દ્રિય કર્મચેતના છે, જ્ઞાન ચેતના નથી, અને રાગ પણ કર્મચેતના છે. બે ભાવકર્મમાં સમાય છે, એ બેને અસદભૂત વ્યવહારમાં નાખ્યું છે. દ્રવ્ય સંગ્રહમાં નિમિચંદ ચિદાન ચક્રવર્તી થયા છે. દેવોશ્રીએ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન બે એક કેટેગરીના છે, એમાં કઈ તફાવત નથી. કેમ રાગથી કેમ આત્મા ન જણાય અનુભવાય નહીં, એમ પરાશ્રિત ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા અનુભવમાં આવતો નથી. માટે બે કર્મ ચેતનામાં જાય છે, એમાં જ્ઞાન ચેતના નથી. જ્ઞાન ચેતના તો એને કહી જે ખંડ જ્ઞાન અને રાગ એ બે થી ભિન્ન અખંડ આત્માને અનુભવે, જ્ઞાનાનંદ પરમાત્માને અંતરમાં જઈ જ્યાં નિર્વિકલ ધ્યાન આવે છે ત્યાં બુદ્ધિપૂર્વક રાગ પણ ઉત્પન્ન થતો નથી અને ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે. એવી સ્થિતિને પરમાત્મા જીતેન્દ્રિયજીન કહે છે. એ સાધુઓ એને ખરેખર જીતેન્દ્રિય થયો એમ કહે છે. જીતેન્દ્રિયજીન લઘુનંદન થયો પરમાત્માનો એમ અનુભવ થતા એની ટીકા, ટીકા એટલે વિસ્તાર, જે કુમકુંદ આચાર્ય ભગવાને ગાથા મૂકી છે એનો વિસ્તાર કરવો એનું નામ ટીકા છે. કૌંસ ફેરો છે મૂળમાં નથી, પણ કૌંસ કરીને જૈચંદ પંડિતે મુનિની મુખ્યતાથી વાત કરી અને અજ્ઞાનીને સમજાવે છે. કૌંસ જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિયો ભાવિન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, જુદા કરીને એટલે જુદા જાણીને, જુદા માનીને, જુદા ક્યાં કરવાથી, તો જુદા જ છે. જુદા કરવા છે એ તો જુદા જ છે, પણ એકત્વની બુદ્ધિ હતી અને વિભક્તથી સમજાવે છે. વિભક્ત કરતા અનુભવ થાય છે. સર્વ એ વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાથી જુદા કરીને સર્વ અનિયંત્રિતોથી ભિન્ન, સર્વ અનિયંત્રિત લઈ લીધા છે. પોતાના શુદ્ધાત્મા સિવાય આખું વિશ્વ અન્ય દ્રવ્ય છે, એમાં અનંતા સીધો આવી ગયા, વર્તમાન વિરામાન વિશ્લેષણ કરાવી ગયા, લાખો કેવડી છે પણ આવી ગયા, અનંતા નિરોધના જીવ પણ આવી ગયા, આખું વિશ્વ અહી અન્ય દ્રવ્યમાં જાય છે, પરદ્રવ્યમાં જાય છે, સ્વદ્રવ્ય નથી અહીંયા, એમાં સ્વદ્રવ્ય અહીંયા છે, અન્ય દ્રવ્યોથી ભિન્ન ભિન્ન પોતાના આત્માને અનુભવે છે, પોતાના શુદ્ધાત્માને અંતર સન્મુખ થઈને અતિન્દ્રિય જ્ઞાન વડે અનુભવે છે, અનુભવે છે એટલે અનુસરીને પરમી જાય છે, જેવો જ્ઞાનાનંદ પરમાત્મા અંદર વિરાજમાન છે એને અનુસરીને પરમું તેને અનુભવ કહેવામાં આવે છે, અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. કામ થોડો થયો, હવે એની ટીકા શરૂ થાય છે. હવે અનાદિ અમર્યાદ રૂપ વદ પર્યાયના વશે, એટલાનો અર્થ અનાદિ અમર્યાદ રૂપ વદ પર્યાય એના વશે ચાર બોલ છે. એક તો અનાદિથી જીવ અજ્ઞાની છે, પેલા જ્ઞાની હતો ને પછી અજ્ઞાની થયો એમ નથી, પણ એક ધ્યાન રાખવું અનાદિથી આત્મા અજ્ઞાની હતો તે વિશેષ અપેક્ષાનું કથન છે, પર્યાય દ્રષ્ટિનું કથન છે, પર્યાય નહીંનું કથન છે, ધ્યાન રાખજો. આત્માની વર્તમાન એક સમયની પર્યાયમાં અજ્ઞાન થયું છે, જીવ તત્વ તો જ્ઞાનમય છે, એ તો અજ્ઞાની થયો નથી, થતો નથી ને કોઈ કાળે થવાનો, પણ વ્યવહારના ટૂંકા વચનો હોય ઘડીએ ઘડીએ એને આ ન કહે કે આ વિશેષ અપેક્ષાએ કહ્યું. પર્યાયમાં અજ્ઞાનતા થઈ તો ઉપચારથી આત્મા અજ્ઞાની થયો, એ ઉપચારનું કથન છે, એ ખરું કથન નથી. આત્મા એક છે, એના પડખા બે છે, ત્યારે આ આઈના સંગે મને કહ્યું અહીંયા વાંચન કરવા આવો, સમજી ગયા, ત્યારે આ શરૂઆતની વાત કરું છું, અહીંયા આવ્યો હતો ત્યારે એક વાત કરી કે આત્મા એક છે, એના પડખા બે છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જાણવા જેવી ચીજ છે. એકાંતે પર્યાય રૂપ નથી ને એકાંતે દ્રવ્ય રૂપ પણ, પણ સમ્યક એકાંત થી દ્રવ્ય રૂપ છે ને પર્યાય રૂપ નથી. જ્યાં પૂર્વિરામ થાય છે વા અલ્પ વિરામ હતું, કથનથી દ્રવ્ય રૂપ ને કથનથી પર્યાય રૂપ, ત્યાં અલ્પ વિરામ હતું. પ્રફુલભાઈ આ એક ધારો નફાનો વેપાર છે, આમાં ઇન્કમ ટેક્સ નહીં, આમાં સેલ્સ ટેક્સ નહીં, આમાં રેડ પડે નહીં, આમાં ચોરી કોઈ કરે નહીં, કોઈ ભાઈઓ ભાગ માગે નહીં, બોલો. એ ચીજ છે, વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, બરાબર છે, નથી એમ નથી. પણ ભેદ જ્ઞાનના વિચારમાં જયારે આવે છે કે હું તો દ્રવ્યરૂપ છું ને પર્યાયરૂપ નથી, ત્યારે અનુભવ થાય ને અનુભવ થયા પછી પર્યાયથી રહિત અનુભવ થયો, ત્યાર પછી પર્યાયથી નિર્મળ પર્યાયથી સહિત પણ હું છું એવો વ્યવહાર ઉત્પન્ન થાય છે. પર્યાયથી રહિત તે નિશ્ચય ને પર્યાયથી સહિત તે વ્યવહાર, ને સમય એક સમય બે નથી. સમ્યક એકાંતપૂર્વક અનેકાંતની પ્રાપ્તિ થાય છે. અનાદિ કાળથી આત્માને પોતાના અજ્ઞાન ભાવનું નિમિત્ત પામીને સ્વયંમેવ કર્મ રચકણ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ છે એનો એ ક્ષેત્ર આવતા સંબંધ બંધ થાય છે. રાગનો સંયોગ સંબંધ છે અને જ્ઞાનની આરે આત્માને તાદાત્મ્ય સંબંધ છે. આત્માને જ્ઞાનની સાથે તાદાત્મ્ય સંબંધ, રાગાદી સાથે સંયોગ સંબંધ અને આઠ પ્રકારના જે કર્મ છે જડ એની સાથે એક ક્ષેત્ર આવતા સંયોગ સંબંધ છે. એક ક્ષેત્ર એટલે આકાશના એક ક્ષેત્રે ભેદ રહેલા છે નજીક, તો અજ્ઞાનનું નિમિત્ત પામીને આઠ પ્રકારના કર્મનો બંધ અનાદિકાળમાં છે છે. કર્મનો બંધ થયો જ નથી એમ નથી, સંયોગમાં કર્મ છે અને સ્વભાવમાં કર્મનો સ્વભાવ છે. લક્ષમાં રાખીને કર્મનો સંયોગ વિચારજે, નકર કર્મ ને આત્મા તને એક લાગશે, જુદે જુદા છે. આ ગુરુદેવની નિશાળ જુદી જાય, આ ગુરુદેવે બતાવેલો માર્ગ, આ સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ બતાવેલો માર્ગ, આ કુંદ કુંદ ભગવાને ગ્રહણ કરીને શાસ્ત્ર લેખા અને એનો ઉકેલ ગુરુદેવે કર્યો ને 45 વર્ષ સુધી ધોધમાર વાણી આવી. એક તો શરીર ઉઘાડું રાખીને જાય, વરસાદ તો છાંટા પડે પીનાય, અને બાકી પ્લાસ્ટિકનું કવર પહેરીને જાય તો ભીંજાય, વરસાદમાં ન ભીંજાય. એમ શ્રોતાઓ બે પ્રકારના હોય, શ્રોતા બે પ્રકારના હોય, સભા તો મોટી હોય ને તો એ સાંભળે છે, પણ ભક્તર પહેરીને સાંભળ્યું એટલે જ્ઞાન ભીનું નથી, મેલું રહી ગયું. અને કોઈ કોઈ જીવે તો મન ખુલ્લું રાખી હું કઈ જાણતો નથી એમ રાખીને સાંભળે, એને કોઈને તો સમય દર્શન થઈ જાય અને કોઈને સતના સંસ્કાર આવી અલ્પકાળમાં પાછું સમય દર્શન. આ એવા જીવો સભામાં હોય છે, સભામાં અનેક પ્રકારના જીવો તો હોય છે. તીર્થંકરનું દ્રવ્ય હતું, એ અસાધારણ દ્રવ્ય હતું. કે છે કે અનાદિકાળથી પોતાના સ્વભાવને ભૂલીને અજ્ઞાન કેમ થયું? કર્મના ઉદયથી. એમ નથી, કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી. ભૂલનું ક્ષેત્ર ક્યાં છે? ભૂલનું ક્ષેત્ર ક્યાં છે? એક સમયની પર્યાયમાં ભૂલ છે, એ ભૂલથી ભિન્ન જ્ઞાનિક તત્વ છે, એમાં ભૂલ થાય નહીં ને ભૂલ ટળે નહીં, એ તો પરમાત્મા છે. સામાન્ય સ્વભાવ તો જે છે તેનો તે છે, પર્યાયમાં ભૂલ થાય ને પર્યાયમાં ભૂલ જાય, થાય ને જાય, થાય ને પણ લાંબો ટાઈમ શકે. જેમ જ્ઞાયક અનાદિ અનંત છે, ભૂલ અનાદિ અનંત નથી, અનાદિ શાંત છે. ભૂલ થાય અને ભૂલ ટળી જાય, પણ એ ભૂલનું સ્થાન ક્યાં છે? રહેવાનું રહેઠાણ એક સમયની બહિર્મુખ પર્યાયમાં છે, અંતર્મુખ પર્યાયમાં તો ભૂલ પણ અને નિકાલ દ્રવ્યમાં તો ભૂલ છે નહીં. આ પ્રતિષ્ઠા કરવાની છે, ચાલે છે. બે પ્રકારની પ્રતિષ્ઠા અત્યારે ચાલે છે, એક વ્યવહાર ને એક નીચે. વ્યવહાર શા માટે છે? અહીંયા પ્રતિષ્ઠા કરવા માટે આ વ્યવહાર છે, નિમિત્તરૂપ હોય એનો પણ મહિમા છે. એ સર્વજ્ઞ પરમાત્મા, તારી પ્રતિમાના દર્શન કરવા માટે હું એટલા માટે મંદિરમાં આવું છું, જેન પ્રતિમા જેન સારખી. આખા દિવસમાં વેપારમાં હું વિકલ્પમાં અટકવતો, સાંજ પડી અથવા સવાર થઈને હું દર્શન કરવા આવું છું, ત્યારે મારા સ્વરૂપનું મને વિસ્મરણ થયું હતું. 24 કલાક તને જોતા મારા સ્વરૂપનું મને સ્મરણ આવે છે, હું તો મારા માટે આવું છું. તમે તો અમારા વંદનની અપેક્ષાએ તમે નથી, કારણ કે તમે તો વિતરાગ થઈ ગયા. કોઈ નમે કે કોઈ ન નમે, પણ હું તો મારા સ્વાર્થ માટે પ્રભુ આવું છું કે આપના અર્યંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીને મારો આત્મા એવો છે, એ નિમિત્ત ઉપર લક્ષ કરીને નિમિત્તનો લક્ષ છોડી અને પછી પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં ભેદમાં આવી, એ ભેદનો લક્ષ છોડીને અભેદમાં હું જવા માટે આવું છું. ભેદમાં એ ટકવા માટે આવતો નથી, તો નિમિત્તમાં તો મારો ઉપયોગ ટકવાનો નથી. આ પ્રતિષ્ઠા થવાની છે, ચાલ પ્રતિષ્ઠા. બાકી શું કા ભાઈ બાબલાય, આ પ્રતિષ્ઠા જોઈને પોતાના ઉપયોગમાં ભગવાન આત્માને પ્રતિષ્ઠિત કરો. પૈસાની ગોળીની પણ જરૂર
નથી.
એવી સ્વાધીન અપૂર્વ દશા છે. પણ જેને એ પોતાના સ્વભાવમાં પ્રતિષ્ઠા કરવાનો ભાવ આવ્યો, એને લાયક જીવને એ લોક કશાય ઘટ્યા વિના પણ રહેતો નથી. એ છલકી જાય જોડી એવું હોય લાયક જીવને ત્યાં ગણે નહી. ગણવાની વાત ન હોય. પ્રભુ કોઈ અપૂરો ચીજ બહાર આવી છે અનાદિકાળથી પોતાના સ્વભાવને ભૂલીને સ્વયંમેવ પોતે અજ્ઞાની થયો છે. દર્શન મોહના ઉદયથી એ મિથ્યા દ્રષ્ટિ નથી થયો, એ તો નિમિત્ત માત્ર છે. બે વચ્ચે કરતા કર્મ સંબંધનો અભાવ છે. બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર નહીં સદભાવ છે. સ્વભાવથી તો મણ્યામાં અભાવ છે. સ્વભાવ દ્રષ્ટિમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન હોય. અનાદિકાળથી હું જાણનાર છું, ભૂલીને હું કરનાર છું, આવી ગયો. જાણનાર જણાતો હોવા છતાં હું પરને જાણું છું એવું અજ્ઞાન અનાદિથી ઉત્પન્ન થયું, એનું નિમિત્ત પામીને સ્વયંમેવ કર્મ બંધાય છે. કર્મનો બાંધનાર નથી, કર્મ બંધાય છે એનો નિમિત્ત કરતા અજ્ઞાની જીવ છે. પણ એ ત્રિકાળી દ્રવ્ય અજ્ઞાનીનું છે, એમાં નિમિત્ત થતો નથી. અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ નિમિત્ત થાય છે. એટલી તો જુદાઈ અજ્ઞાનીની અજ્ઞાન પર્યાય ને જ્ઞાયક ભાવ વચ્ચે ભેદ રહેલો છે. જો અજ્ઞાન અંશ એક અંશ નિમિત્ત થતો હોય અને બીજો અંશ એક હોય તો બીજો અંશ પણ નિમિત્ત થાય તો નિત્ય નિમિત્ત કરતાનો દોષ આવતા કોઈ કાળે પણ એ છૂટી શકે. નિમિત્ત થાય છે, એક અંશ નિમિત્ત થાય છે, બીજો અંશ ત્રણ કાળમાં નિમિત્ત થતો નથી. અભવીનો જે હોય ને અભેવી, એની પણ એક અંશ છે અજ્ઞાન અંશ છે ને. અજ્ઞાનના ત્રણ અંશ મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને ચારિત્ર ટૂંકાણમાં અજ્ઞાન કહેવાય. એ એક અંશ નિમિત્ત થાય છે. એ વખતે અભવીનો જે ભગવાન આત્મા છે એ કર્મબંધમાં નિમિત્ત થતો નથી. તો પરમાત્મા નિમિત્ત થાય. આહા, તો નિત્ય નિમિત્ત કરતાનો દોષ આવતા આહા આત્મા અકારક છે એવા ઉપદેશનો નિષેધ થઈ જાય છે. અકારક એટલે નિમિત્ત કરતા પણ ઉપાદાન કરતા તો નથી. ભીંડજીભાઈ આવ્યા છે, ભીંડથી શાંતિભાઈ ને ભાઈ બહેનો કર્મચારી છે. શું કે છે પ્રભુ, એક વખત તારા ઘરની વાત તો સાંભળ. તું કેવડો મોટો છો, તારી વાત તે સાંભળી નથી. પ્રીતિની ચિત્તથી પ્રસન્નતાથી તે વાત સાંભળી નથી. નિત્ર ભાવિ નિર્વાણ મહાજનમ અનાદિ હો શબ્દ વાપરો છે. અનાદિ અમર્યાદ રૂપ, જેની મર્યાદા નથી. અનંત 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 કાળ ગયો, અમર્યાદ કાળ ગયો, ભૂતકાળ અમર્યાદ રૂપ બંધ પર્યાય ના વશે. બંધ પર્યાય જળ કર્મ નિમિત્તપણે એક ક્ષેત્ર આવતા બંધાના છે, પણ એકમેક થતા નથી. એ બંધ પર્યાય, પર્યાયનો બંધ થયો છે, કર્મનો બંધ થયો છે, તેથી કર્મનો ઉદય પણ આવે છે. જો કર્મ બંધાણા ન હોય તો ઉદય જ ના આવે, અને ઉદય ના આવે તો એમાં જોડાવાનો પ્રશ્ન પણ રહેતો. બંધ પણ થયો છે અને ઉદય પણ થાય છે. પણ જે સમયે કર્મનો ઉદય થાય છે તે સમયે હું જાણનાર છું ભૂલી જાય છે. હું રાગી ને, હું દેહી ને, હું સ્ત્રી ને, હું પુરુષ, એવા અભિપ્રાયથી પરિણતિ કર્મના ઉદયમાં જોડાઈ જાય છે. એક પ્રશ્ન આવ્યો કે કર્મ તો સૂક્ષ્મ છે, અજ્ઞાની કર્મને રજગણને તો જાણતા નથી, અને એમાં જોડાય છે ક્યાંથી આવ્યું? એક પ્રશ્ન આવ્યો ઘણા વખત પહેલા. ત્યાં હું રાજકોટ વાંચતો હતો ને ત્યારે બારગામથી કોઈ ભાઈ આવ્યા કે કર્મ એને પ્રત્યક્ષ દેખાતા ભલે નથી, પણ કર્મના ઉદયમાં જોડાતા રાગ ને રાગનું ફળ દુઃખ થાય છે કે નહીં? કે આ દુઃખ થાય છે તો દુઃખનું કારણ આત્માનો હોય, ફરજ હોય, માટે કર્મની સિદ્ધિ થઈ જાય છે. એ પરમાં જોડાણો છે, સ્વમાં જોડાયો નથી. મનુભાઈ આ સમજવાનું છે. તો ભલે અત્યારે તમારા ઉપર ભાર આવ્યો ને, ઠીક છે, પણ સમજવાનું તો આ પ્રતિષ્ઠા બોસો શા માટે છે? ભવના અંત માટે છે. પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કરવા માટે છે. અહીંયા બંધ પર્યાયના વસે, વસે એટલે સ્વયં એને વર્ત થાય છે. પરનથી આત્માના વર્ષે વર્ષવી જોઈએ, વર્તન થવું જોઈએ, એને બદલે પરનથી જ્ઞાન ભવન માત્ર ઉદાસીન જે અવસ્થા જ્ઞાતા દ્રષ્ટાની એનો ત્યાગ કરે છે. અને અજ્ઞાન ભવન રૂપ જે ક્રિયા એમાં જોડાઈને હું રોગા રાગાદીનો કરતા છું એને પ્રતિભાસે છે, એ અનાદિકાળથી એની ભૂલ થઈ છે. એ પરમાં જોડાય છે બંધ પર્યાયના વશે. બંધ પર્યાય એને બળાત્કારે એ પર્યાયને ખેંચીને તું મારા સામે જો, તું મારામાં જો, મને જો, હું કર્મનો ઉદય આવ્યો, કર્મનો ઉદય આવ્યો, કર્મનો ઉદય આવ્યો. કર્મનો ઉદય તને કહેતો નથી કે તું મને જો જાણ. અને ભગવાન આત્મા પોતાના સ્વભાવને છોડીને એ કર્મના ઉદયને જાણવા જતો નથી. અપૂર્વ ચીજ છે બંધ પર્યાયના વર્ષે એને વર્ષ થઈ ગયું. લખ્યા છે આમાં લક્ષ્ય, આમાં બાવળો છે, ગાંડો છે. જે જ્ઞાન જેનું છે એને જાણવાનું છોડી અને હીરામૂર્તિને જાણવા જાય છે. શાંતિભાઈ, આ ચૈતન્ય હીરો છે, હીરો આ પરમાત્મા છે, એને જાણવાનું છોડી અને જડને જાણવા જાય છે બંધ પર્યાયના વર્ષે. જેમાં જેમાં આ પરને વર્ષ થયો તો જેમાં એ પર્યાયમાં અજ્ઞાનમાં અજ્ઞાનરૂપ પર્યાયમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. સ્વ અને પર એનો વિભાગ નામ જુદાય તો છે, જુદાય તો છે, પણ એને એ જુદાય ખ્યાલમાં આવતી નથી. એને જ્ઞાન અસ્ત થઈ ગયું ને અજ્ઞાનનો ઉદય થયો, પણ એક સમય માટે જ્ઞાન અસ્ત થાય છે અને એક સમય માટે જ અજ્ઞાનનો ઉદય થાય છે. ધ્યાન રાખજો, એ બધું જ્ઞાન થાય છે અને અજ્ઞાન ટળે છે એ પર્યાયમાં છે, દ્રવ્યમાં છે નહીં. ભગવાન આત્મા તો એ અજ્ઞાનના ઉદય અને સમ્યક જ્ઞાનના ઉદયથી પાર્થિકાળ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. એને જોને આ પર્યાયને શા માટે તું જોઈ રહ્યો છો? આ પર્યાયને જાણવું એ મનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી.
બહુ સરસ.
આ તો માંગલિક દિવસો મોટા દિવસો છે ને. હવે મોટા દિવસોમાં તો ઊંચી વાત હોય ને આત્માની, જે એકલાની હો, આ શરૂઆતની વાત છે. એ છે કે સ્વપરનો વિભાગ એટલે સ્વ શું અને પર શું એની જે જુદાઈ છે. વિભાગ નામ જુદા પણ તો છે, પણ જુદાઈ ભાગતી નથી. દેહને આત્મા એક લાગે છે, કર્મને આત્મા એક લાગે છે, રાગને આત્મા એક લાગે છે, ઇન્દ્રિય જ્ઞાનને આત્મા એક લાગે છે. ભિન્ન ભિન્ન કઈ નહીં, એ ભિન્ન છે, સ્વભાવથી ભિન્ન ભિન્ન છે. નહીંથી સમજાવે છે, સ્વભાવથી તો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. સ્વભાવ અને વિભાવ એક થતા જળ કાળમાં ન થાય. જળ ભાવે, જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ. દેહ જળ, દેહ છે, જળ છે, ચેતન થાય અને ચેતન જળ ન થાય, એ તો ઠીક. પણ રાગ છે, જળ અચેતન છે અને જ્ઞાનમય આત્મા ચેતન છે. એ ચેતન પરમાત્મા રાગરૂપે થતો નથી, થયો નથી ને થવાનો પણ નથી. તો જળ થઈ જાય, એક સમય પણ જો એ મળી થઈ જાય. કહે છે કે એનો એકમેક થતો નથી, એનો કરતા પણ થયો નથી. કેમ કે તદરૂપો ન ભવતી, કે આત્મા રાગરૂપે થતો નથી, રાગરૂપે થયો નથી. તેથી તેનો ખરેખર કરતા થતો નથી. ભ્રાંતિથી કરતા ભાષે છે, સ્વદ્રષ્ટિથી કરતા છે નહીં, એમ જાણતા એ ભેદ જ્ઞાન થતા અનુભવ થાય છે. આ ભેદ જ્ઞાનની શક્તિ બિરાઈ ગઈ છે. જગ્યાએ થવાની હો, એક જગ્યાએ થવાની નથી. શું કહ્યું? આ પ્રતિષ્ઠાનું આયોજન શું કામ કર્યું છે? આના સંગે ખબર છે બધાને કંકોત્રી શા માટે લખી? હા, કે તમે તમારા આત્મામાં ઉપયોગમાં આત્માને પ્રતિષ્ઠિત કરો. આ પ્રતિષ્ઠા દેખી જ્ઞાતિ લક્ષ છોડીને અહીંયા આવો, એટલા માટે આયોજન છે. હળિયાપટી કરે છે ભલે ધીરુભાઈ, તો હળિયાપટી બહુ કરે. હા, કોઈનો ફોન આવે એટલે મોટલી દોડે, કોઈકમાં રાજકોટ આવે એટલે વાત કરવા ઉભારી છે. પ્રભુ, આ આયોજન એક જગ્યાએ પ્રતિષ્ઠા માટે આ જામનગરે નથી આયોજન કર્યું. એક જગ્યાએ પ્રતિષ્ઠા દેખીને પોતાના શુદ્ધાત્મામાં ઉપયોગમાં ઉપયોગ છે નિરાજમાન કરી, અનુભૂતિ કરી, આ બહુ નોંધ કરે છે. એવી પ્રતિષ્ઠા પણ આ કોઈ કોઈને થઈ પણ શકે એવી શક્યતા પણ છે.
પ્રકારની પ્રતિષ્ઠા છે
એ પોતાની પ્રતિષ્ઠા માટે આ છે. આ પ્રતિષ્ઠા નિમિત્ત છે અને અવકાદાન છે. અહીંયા કરવાનું તો છે ને, એ જોઈને અહીંયા કરવાનું છે ને. બધાને થાય પણ અત્યારે પંચમ કાળ એવો છે એટલે ગુરુદેવે ફરમાવ્યું હતું કે આ પંચમ કાળમાં લાખો કરોડોમાં ઓકે આવે. વિલ્લા જાણે તત્વને, વિલ્લા સાંભળે કોઈની, વિલ્લા જાણે અનુભવે કોઈ. આ કાળ એવો છે, કાળ એટલે કાળ નહીં, એ પર્યાય નહીં, વર્તમાન યોગ્યતા વિરાધના કરીને આવ્યો છે જીવ. પણ આરાધક થઈ શકે છે અહીંયા, ભલે વિરાધના કરીને આવ્યો હોય પણ આરાધના તો અત્યારે થઈ શકે છે. એમ કે રમુભાઈ એમ કહ્યું કે કોઈ કોઈને સકા માટે, બધાએ ન પામે, બધાએ પામે આવું થઈ જ હોય. એને એમ કહ્યું કે અમે આ પ્રતિષ્ઠા અહીંયા કરી છે, બધા પામો એમ ભાવ તો ઈ છે. પણ હવે અત્યારે પણ ચુંખાળ એવો છે એટલે આમ કહેવું પડે છે. સ્થિતિ આપણે 45 વર્ષમાં જોઈ લીધી, તમે તો નજરે જોઈ. એ છે કે 100 નો વિભાગ અપ્ત થઈ ગયો છે. આ 100 ને ઉપર એવી જુદા એને અંતર્મુખ થઈ ભેદ જ્ઞાન કરી અભેદનો અનુભવ કરતો નથી. તેથી 100 ને પર જુદા હોવા છતાં એને એક જેવાની ભ્રાંતિ થઈ છે, એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે. એકત્વનું વિભક્ત કરવાનું છે. હું એકત્વ વિભક્ત આત્માની વાત કરીશ. પર્યાય માત્રથી ભિન્ન અને અનંત ગુણથી અભિન્ન પોતાનો જે આત્મા છે એમાં એકત્વ કરવાનું છે, એકમાં એકત્વ કરવાનું છે. અને પરથી આત્મા જુદો, પરિણામથી જુદો આત્મા છે. દેહથી ને કર્મથી તો જુદો જ છે, પણ વર્તમાન બહિર્મુખ પરિણામ હોય કે અંતર્મુખ પરિણામ, જે પરિણામ પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે, અને જે પ્રગટ છે તે પરદ્રવ્ય છે. આ બધી શાસ્ત્રની વાત છે, કોઈ એમ નહીં માનતા કે ઘરની વાત કરું. તમારી પાસે આધારે છે બધા, પણ આધારની કઈ જરૂર નથી. શું કહે છે? પર્યાયને આત્મા માનીને બેઠો છે ને, પર્યાય દ્રષ્ટિ જીવ છે ને, પર્યાયથી ભિન્ન ચિદાનંદ આત્મા સામાન્ય તત્વ એને દેખાતું નથી. છે ખરું પણ એને દેખાતું નથી, એની બુદ્ધિ વિરાઈ ગઈ છે. સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. એટલે જાણનાર કે હું એવું જ્ઞાન હૃદય પામતું નથી. સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, જુદા એને ખ્યાલમાં આવતી નથી. અર્થાત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી. ઇન્દ્રિયોથી ભેદ જ્ઞાનની વાત ચાલે છે. આજથી ઉનાળું હતું, આજથી ઉનાળું છે ને, થઈ ગયું. હવે
એનો કાર્યક્રમ અત્યારે 501 રૂપિયા